એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર સૌ શ્રોતાઓને. આજે આપણે એક એવી સફર પર નીકળી રહ્યા છીએ જે કદાચ આપણી આસપાસની દુનિયાને જોવાની રીત જ બદલી નાખે.
હા બિલકુલ.
આપણે વાત કરીશું બ્રાયન ગ્રીનના પુસ્તક બ્રહ્માંડનો કાપડ, અવકાશ, સમય અને વાસ્તવિકતા વિશે.
ખરેખર આ પુસ્તક તો સીધું જ આપણી રોજિંદી સમજણ પર સવાલ ઉઠાવે છે. આપણે માનીએ કે અવકાશ ખાલી છે, સમય બસ વહેતો રહે છે.
હા, એક સરખો.
પણ શું એ ખરેખર એવું છે? આધુનિક ભૌતિકશાસ્ત્ર કહે છે કદાચ નહીં. અને આ જાણવું એટલે મને લાગે છે જરૂરી છે, કારણ કે તે આપણને વાસ્તવિકતાના ઊંડા સ્તરો વિશે મતલબ વિચારવા પ્રેરે છે. આપણે જે વિશ્વને નોર્મલ સમજીએ છીએ એની પાછળ જે નિયમો છે, જે રચનાઓ છે, એ અસામાન્ય છે.
સાચી વાત છે.
તો શરૂઆત કરીએ લેખકથી. કોણ છે આ બ્રાયન ગ્રીન? હા, તો બ્રાયન ગ્રીન અત્યારના સમયના ખૂબ જ જાણીતા, એમ કહી શકાય કે અગ્રણી સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી છે. કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર છે.
ઓકે.
અને એમનું મુખ્ય કામ પેલી સુપરસ્ટ્રિંગ થિયોરી પર છે, મતલબ કે એવો વિચાર કે બ્રહ્માંડના મૂળભૂત કણ બિંદુ જેવા નથી પણ નાના કંપન કરતા તંતુઓ છે. એટલે બ્રહ્માંડના નિયમોને એક કરવાનો પ્રયાસ. પણ એમની ખાસ વાત શું છે? બીજા પણ ઘણા ભૌતિકશાસ્ત્રીઓ છે.
એમની ખાસિયત છે ને એમની સમજાવવાની રીત ગજબની છે. ભૌતિકશાસ્ત્રના જે અત્યંત જટિલ આમ ગાણિતિક વિચારો હોય ને,
હા,
તેને એકદમ સરળ, રસ પડે એવી રીતે સમજાવે, રૂપકો વાપરે, રોજિંદા જીવનના દાખલા આપે, એટલે સામાન્ય વાચકને પણ ખ્યાલ આવી જાય.
અચ્છા.
અને ખાલી શું છે એ નહીં પણ શા માટે એવું વિચારાયું, પેલો આખો ઐતિહાસિક ક્રમ પણ સમજાવે. એટલે જ એમનું પહેલું પુસ્તક ધી એલિગન્ટ યુનિવર્સ પણ એટલું સફળ રહ્યું હતું.
બરાબર. તો આ પુસ્તક બ્રહ્માંડનો કાપડ, એનો મુખ્ય વિચાર શું છે? શું કહેવા માંગે છે આ પુસ્તકનો જે કેન્દ્રીય તર્ક છે ને, એ છે કે આપણી જે સહજ સમજ છે અવકાશ અને સમય વિશે, કે ભાઈ અવકાશ થીરી છે, સમય બધા માટે સરખો ચાલે છે.
હા, આપણને તો એવું જ લાગે.
બસ એ સમજ અધૂરી છે અને ઘણીવાર તો ખોટી પણ છે. વાસ્તવિકતા એના કરતાં ઘણી વધારે શું કહેવાય, વિચિત્ર છે, ગતિશીલ છે, બદલાતી રહે છે.
એટલે કે આપણો રોજિંદો અનુભવ એક રીતે છેતરામણો છે.
હા, કંઈક અંશે કહી શકાય. પુસ્તક આ મોટા સવાલ વાસ્તવિકતા શું છે ને નાના ભાગોમાં તોડે છે, જેમ કે અવકાશ શું છે, સમયનું સ્વરૂપ કેવું છે, બ્રહ્માંડની શરૂઆત કેવી રીતે થઈ, અંત શું હશે, અને એ બતાવે છે કે કેવી રીતે ન્યૂટનથી આઇન્સ્ટાઇન અને પછી ક્વોન્ટમ મિકેનિક્સ સુધી આપણી સમજમાં મોટા આમ ક્રાંતિકારી ફેરફારો થયા છે.
તો આ સફર કેવી રીતે આગળ વધે છે પુસ્તકમાં?
એ શરૂઆત કરે છે ન્યૂટનના સરળ આમ યાંત્રિક બ્રહ્માંડથી, પછી આવે છે આઇન્સ્ટાઇનની સાપેક્ષતા, જ્યાં અવકાશ અને સમય એ એકબીજામાં ભળી જાય છે, વળી જાય છે ગુરુત્વાકર્ષણથી.
હા, પેલો અવકાશ સમયનો ખ્યાલ.
બરાબર. અને પછી તો ક્વોન્ટમ મિકેનિક્સની પેલી વિચિત્ર દુનિયામાં લઈ જાય, જ્યાં સંભાવનાઓ અને અનિશ્ચિતતાનું રાજ છે. અને છેલ્લે સ્ટ્રિંગ થિયરી અને વધારાના પરિમાણો જેવા એકદમ નવા વિચારો સુધી પહોંચાડે છે.
તો આ પુસ્તક કોના માટે છે? મતલબ સાયન્સ ભણેલા હોવું જરૂરી છે?
ના ના, બિલકુલ નહીં. આ પુસ્તક તો કોઈ પણ જિજ્ઞાસુ વ્યક્તિ માટે છે, જેને બ્રહ્માંડના રહસ્યો જાણવામાં રસ હોય, જે નવા વિચારો માટે આમ મગજ ખુલ્લું રાખવા તૈયાર હોય, એના માટે છે.
સરસ. તો ચાલો થોડા ઊંડા ઉતરીએ, કેટલાક મુખ્ય વિભાગો જોઈએ. શરૂઆત કરીએ અવકાશ અને સમયથી. ન્યૂટન શું માનતા હતા?
ન્યૂટન માટે તો અવકાશ એટલે એક અનંત ત્રણ પરિમાણવાળો ખાલીપો, જાણે એક સ્ટેજ જેના પર બધું બને, નિરપેક્ષ.
હા, બરાબર.
અને સમય એ તો જાણે એક યુનિવર્સલ ઘડિયાળ, બધે જ એક સરખી રીતે ટીક ટીક કરે. આ આપણી રોજિંદી સમજ જેવું જ છે ને?
હા, બિલકુલ. પણ પછી આવ્યા આઇન્સ્ટાઇન અને એમણે આખી વાત બદલી નાખી. પહેલા સ્પેશિયલ રિલેટિવિટી, એનો મુખ્ય મુદ્દો શું હતો?
મુખ્ય મુદ્દો હતો પ્રકાશની ગતિ. આઇન્સ્ટાઇને કહ્યું કે ભાઈ પ્રકાશની ગતિ બધા માટે સરખી જ રહે, ભલે તમે ગમે તેટલી ઝડપથી જતા હો. હવે આના પરિણામો ધાર્યા નહોતા એવા આવ્યા. જો પ્રકાશની ગતિ સ્થિર રહે તો પછી અવકાશ અને સમય સ્થિર ન રહી શકે, એમને બદલાવવું પડે.
એટલે પેલું સમય ધીમો પડી જાય અને લંબાઈ ટૂંકી થઈ જાય બધું.
હા બરાબર. કોણ જોઈ રહ્યો છે એની ગતિ કેટલી છે એના પર આધાર રાખે. સમયનો અનુભવ, અવકાશનું માપ, બધું સાપેક્ષ બની ગયું. આઇન્સ્ટાઈને બતાવ્યું કે અવકાશ અને સમય અલગ નથી, પણ એક ચાર પરિમાણીય રચના અવકાશ સમય સ્પેસ ટાઈમમાં ગૂંથાયેલા છે. ગ્રીન અને બ્રેડના લોફનું ઉદાહરણ આપે છે.
હા, પેલું કાપવાનું ઉદાહરણ.
હા, કે જુદી જુદી ગતિવાળા લોકો જાણે લોફને અલગ અલગ એંગલથી કાપે છે, એટલે એમને સમય અને અવકાશના ટુકડા જુદા જુદા દેખાય.
અને પછી આવી જનરલ રિલેટિવિટી, એણે ગુરુત્વાકર્ષણને કેવી રીતે સમજાવ્યું? એ ખેંચાણનું બળ નથી.
ના, બળ નથી. જનરલ રિલેટિવિટી કહે છે કે ગુરુત્વાકર્ષણ એટલે દળ અને ઉર્જા દ્વારા અવકાશ સમયના તાણાવાણામાં જે વળાંક આવે છે એ.
જેમ પેલી રબરની શીટ પર બોલ મૂકીએ.
બરાબર. ભારે બોલ મૂકો એટલે શીટ વળે અને પછી નાની લખોટી એની આસપાસ ગોળ ગોળ ફરે. એવી જ રીતે ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે, કારણ કે સૂર્યે અવકાશ સમયને વાળ્યો છે અને ગ્રહો એ વળેલા રસ્તા પર સીધા ચાલવાનો પ્રયત્ન કરે છે.
વાહ, એટલે અવકાશ સમય ખાલી બેકગ્રાઉન્ડ નથી, એ પોતે જ ભાગ લે છે.
હા, સક્રિય ભાગીદાર છે.
આ સમજવું જ કેટલું રોમાંચક છે. હવે સમયની વાત પર પાછા આવીએ. તમે કહ્યું કે ભૌતિકશાસ્ત્રના નિયમો તો સમયમાં આગળ પાછળ સરખા જ કામ કરે છે, તો પછી આપણને સમય હંમેશા એક જ દિશામાં ભૂતકાળથી ભવિષ્ય તરફ જતો કેમ લાગે છે? આ સમયનું તીર, એરો ઓફ ટાઈમ, એનું શું રહસ્ય છે?
આ બહુ મોટો પ્રશ્ન છે અને એનો જવાબ પેલી એન્ટ્રોપીના ખ્યાલમાં છુપાયેલો છે, ઉષ્મા ગતિશાસ્ત્રનો બીજો નિયમ.
એન્ટ્રોપી એટલે પેલી અવ્યવસ્થા ને?
હા, અવ્યવસ્થાનું માપ. નિયમ એવું કહે છે કે કોઈ પણ બંધ સિસ્ટમમાં કુલ અવ્યવસ્થા સમય જતા વધે છે અથવા તો સ્થિર રહે છે, ક્યારે ઘટે નહીં.
જેમ કે રૂમ જાતે સાફ નથી થતો પણ ગંદો તરત થઈ જાય.
બરાબર. કે પછી તૂટેલું ઈંડું પાછું જાતે જોડાઈને આખું નથી બની જતું. કુદરતી રીતે વસ્તુઓ વ્યવસ્થામાંથી અવ્યવસ્થા તરફ જાય છે અને સમય જે દિશામાં વહેતો લાગે છે એ જ દિશા છે જેમાં બ્રહ્માંડની કુલ એન્ટ્રોપી વધી રહી છે. આનો સીધો સંબંધ છે બિગ બેંગ સાથે.
કેવી રીતે? બિગ બેંગ સાથે કેવી રીતે જોડાયો?
જો બ્રહ્માંડ સતત વધુ ને વધુ અવ્યવસ્થિત થઈ રહ્યું છે તો એનો સીધો મતલબ એ થયો કે એની શરૂઆત અત્યંત વ્યવસ્થિત સ્થિતિમાં થઈ હોવી જોઈએ, મતલબ કે ઓછી એન્ટ્રોપીવાળી સ્થિતિ.
અચ્છા.
બિગ બેંગ વખતે બ્રહ્માંડ ખૂબ ગરમ હતું, ખૂબ ઘન હતું અને અસાધારણ રીતે ઓછી એન્ટ્રોપીવાળી સ્થિતિમાં હતું. બસ આ શરૂઆતની જે ઓછી એન્ટ્રોપી છે ને એ જ સમયના તીર માટે જવાબદાર છે. આપણો સમયનો અનુભવ તો બ્રહ્માંડના ઇતિહાસનું જ પરિણામ છે એમ સમજો.
અદ્ભુત, ખરેખર અદ્ભુત. તો સમયનો પ્રવાહ છેક બ્રહ્માંડની શરૂઆત સાથે જોડાયેલો છે. વાહ. હવે મોટા પાયે જોઈએ તો બિગ બેંગ થિયરી અને બ્રહ્માંડના વિસ્તરણ વિશે પુસ્તક શું કહે છે?
પુસ્તક એ સમજાવે છે કે બ્રહ્માંડ લગભગ 13.8 અબજ વર્ષ પહેલા એક અત્યંત ગરમ, ગાઢ સ્થિતિમાંથી શરૂ થયું અને ત્યારથી સતત વિસ્તરી રહ્યું છે અને ઠંડુ પડી રહ્યું છે.
એના પુરાવા પણ છે ને?
હા, મુખ્ય પુરાવા છે પેલી ગેલેક્સીઓ દૂર જઈ રહી છે એ હબલનો નિયમ, અને બીજું પેલું કોસ્મિક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડ રેડિયેશન CMB, જે શરૂઆતના બ્રહ્માંડનો એકદમ આછો પ્રકાશ છે જે હજી પણ પકડાય છે.
અને પેલું કોસ્મિક ઇન્ફ્લેશન, એ શું હતું વળી? બહુ ઝડપી વિસ્તરણ?
હા, ખૂબ જ ઝડપી. બિગ બેંગ પછી સેકન્ડના એક અત્યંત નાના ભાગમાં થયેલું વિસ્તરણ. એણે અમુક કોયડા ઉકેલ્યા, જેમ કે બ્રહ્માંડ આટલું સપાટ કેમ છે, CMB આટલું એકસરખું કેમ છે વગેરે. જાણે એક નાનકડો પરપોટો ફૂલીને આખું મોટું બ્રહ્માંડ બની ગયું.
પણ બ્રહ્માંડમાં જે દેખાય છે તારા, ગેલેક્સી, એ જ બધું નથી ને? પેલું ડાર્ક મેટર ને ડાર્ક એનર્જી.
હા, અને આ જ તો મોટું રહસ્ય છે. વૈજ્ઞાનિકોએ જોયું કે ગેલેક્સીઓ એટલી ઝડપથી ફરે છે કે એમનું જે દેખીતું દ્રવ્ય છે ને એ એમને પકડી રાખવા પૂરતું નથી. કંઈક બીજું છે જે વધારાનું ગુરુત્વાકર્ષણ આપે છે.
એ જ ડાર્ક મેટર.
હા, એ જ ડાર્ક મેટર, અદ્રશ્ય દ્રવ્ય. અને એનાથી પણ વધારે રહસ્યમય છે ડાર્ક એનર્જી,
જે બ્રહ્માંડના વિસ્તરણને ઝડપી બનાવી રહી છે. ખરું ને?
બરાબર. પહેલા એવું લાગતું હતું કે વિસ્તરણ ધીમું પડશે, પણ શોધ્યું તો ખબર પડી કે તો ઝડપી બની રહ્યું છે. આ પ્રવેગ માટે જે જવાબદાર છે એ અજ્ઞાત ઉર્જાને ડાર્ક એનર્જી કહેવાય છે.
અને સૌથી નવાઈની વાત,
હા સૌથી નવાઈની વાત એ છે કે આપણે જે બધું જોઈએ છીએ, તારા, ગ્રહો, આપણે પોતે, એ બધું મળીને બ્રહ્માંડના કુલ દળ ઉર્જાના માંડ 5% જેટલું જ છે.
ફક્ત 5%?
હા, બાકીનું 95% તો આ ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી છે, જે શું છે, કેમ છે એ બહુ ઓછી ખબર છે.
બાપરે, એટલે આપણે બ્રહ્માંડનો મોટાભાગનો હિસ્સો જોઈ જ નથી શકતા. આ ખરેખર આમ નમ્ર બનાવી દેવી વાત છે.
સાચી વાત છે.
ખરું, હવે એકદમ નાના સ્તર પર જઈએ, પેલું ક્વોન્ટમ જગત, ત્યાં તો નિયમો સાવ વિચિત્ર છે એમ કહેવાય છે.
હા, ક્વોન્ટમ મિકેનિક્સ અણુ અને એનાથી પણ નાના કણોની દુનિયાનું વર્ણન કરે છે. અને ત્યાં નિશ્ચિતતા નથી, ત્યાં સંભાવનાનું રાજ છે. પેલો હાઇઝેનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત.
હા, કે તમે એક સાથે ચોક્કસ સ્થિતિ અને વેગ ન જાણી શકો.
બરાબર, કોઈ એક વસ્તુ ચોક્કસ જાણો તો બીજી અનિશ્ચિત બની જાય.
અને કણો એક સાથે ઘણી બધી સ્થિતિમાં હોઈ શકે, પેલું સુપરપોઝિશન.
હા, જ્યાં સુધી તમે માપો નહીં ને ત્યાં સુધી કણ કોઈ એક નિશ્ચિત સ્થિતિમાં નથી હોતો, પણ બધી શક્ય સ્થિતિઓના મિશ્રણમાં હોય છે, જાણે સંભાવનાનું વાદળ.
અને જ્યારે આપણે માપીએ
ત્યારે જે કોઈ એક સ્થિતિ પકડી લે છે, આને કોલેપ્સ ઓફ વેવ ફંક્શન કહે છે. અને આ માપનની સમસ્યા ભૌતિકશાસ્ત્રનો મોટો કોયડો છે કે આવું કેમ થાય છે.
અને પેલું ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ, જેને આઈન્સ્ટાઈને કહ્યું હતું દૂરથી થતી ભૂતિયા ક્રિયા, એ શું છે?
એ ખરેખર ભૂતિયા જેવું જ લાગે. તમે બે કણોને એવી રીતે જોડી શકો કે એ એકબીજા સાથે કનેક્ટેડ રહે, ભલે પછી એમને ગમે તેટલા દૂર લઈ જાઓ.
અચ્છા,
પછી એક પર તમે કંઈક માપો તો બીજાની સ્થિતિ તરત જ નક્કી થઈ જાય, તરત જ, પ્રકાશની ગતિ કરતા પણ ઝડપી.
શું વાત છે!
હા, આ બતાવે છે કે કદાચ બ્રહ્માંડમાં ઊંડા બિન સ્થાનિક જોડાણો છે. જો કે આનાથી તમે માહિતી પ્રકાશથી ઝડપી મોકલી નથી શકતા, એ અલગ વાત છે, પણ જોડાણ તો છે જ. પણ આ ક્વોન્ટમ જગત અને આઈન્સ્ટાઈનની જનરલ રિલેટિવિટી જે મોટા પાયે કામ કરે છે, એ બંને વચ્ચે મેળ નથી ને, ત્યાં સંઘર્ષ છે.
બરાબર, આ જ આધુનિક ભૌતિકશાસ્ત્રનો મુખ્ય પડકાર છે. ગુરુત્વાકર્ષણને સમજાવતી જનરલ રિલેટિવિટી અને કણોને સમજાવતી ક્વોન્ટમ મિકેનિક્સ, આ બંને મહાન સિદ્ધાંતો જ્યાં ભેગા થાય છે,
જેમ કે બ્લેક હોલના કેન્દ્રમાં,
હા કે પછી બિગ બેંગની શરૂઆતની ક્ષણે, ત્યાં આ બંને થિયરીઓ એકબીજા સાથે સુસંગત નથી રહેતી, એમના જવાબો વિચિત્ર આવે છે. આ જ કારણે વૈજ્ઞાનિકો પેલી થિયરી ઓફ એવરીથિંગ એટલે કે એકીકૃત સિદ્ધાંતની શોધમાં છે. અને આ શોધ આપણને સ્ટ્રિંગ થિયરી તરફ લઈ જાય છે, જેનો ઉલ્લેખ તમે શરૂઆતમાં કર્યો હતો.
હા, સ્ટ્રિંગ થિયરી આ એકીકૃત સિદ્ધાંત માટે અત્યારે સૌથી આ મુખ્ય ઉમેદવાર ગણાય છે. અને એનો મૂળ વિચાર જ ક્રાંતિકારી છે.
શું છે એ વિચાર?
વિચાર એ છે કે કુદરતના અંતિમ મૂળભૂત કણ જે છે એ બિંદુ જેવા નથી, પણ ઉર્જાના અત્યંત નાના એક પરિમાણીય કંપન કરતા તંતુઓ છે, એટલે કે સ્ટ્રિંગ્સ.
અને આ તંતુઓના કંપનથી જ બધું બને છે, ઇલેક્ટ્રોન, ફોટોન, બધું જ.
સિદ્ધાંત એવું જ કહે છે. જેમ ગિટારના તાર અલગ અલગ રીતે કંપન કરે તો જુદા જુદા સૂર નીકળે, એમ આ સ્ટ્રિંગ્સના જુદા જુદા કંપનથી જુદા જુદા કણો અને બળો બને છે. અને સારી વાત એ છે કે આમાં ગુરુત્વાકર્ષણ આપોઆપ આવી જાય છે.
ઓહ, પણ આના માટે પેલા વધારાના અવકાશી પરિમાણોની જરૂર પડે છે ને, 3 કરતા વધારે, જે આપણે અનુભવતા નથી.
સાચું કહ્યું. સ્ટ્રિંગ થિયરીને ગાણિતિક રીતે બરાબર કામ કરવા માટે કુલ 10 કે 11 પરિમાણોની જરૂર પડે છે, એટલે કે 1 સમયનું પરિમાણ અને 9 કે 10 અવકાશના પરિમાણ.
તો એ ક્યાં ગયા?
સિદ્ધાંત એવું કહે છે કે આ વધારાના પરિમાણો કદાચ ખૂબ જ નાના કદમાં વળી ગયેલા છે, આમ ગૂંચળું વળી ગયા છે, એટલે આપણે એમને જોઈ કે અનુભવી શકતા નથી.
બાપરે, કલ્પના કરવી પણ મુશ્કેલ છે. પુસ્તકમાં પેલી એમ થિયરી અને બ્રેન્સની પણ વાત છે.
હા, એ સ્ટ્રિંગ થિયરીનું જ એક વધુ વ્યાપક ઊંડું સ્વરૂપ ગણાય. એમાં બ્રેન્સ, જે મેમ્બ્રેન એટલે કે પડદા પરથી આવ્યું છે, જેવા ઉચ્ચ પરિમાણીય પદાર્થોની કલ્પના છે. એક વિચાર તો એવો પણ છે કે આપણું આખું 3 પરિમાણીય બ્રહ્માંડ પોતે જ એક વિશાળ બ્રેન હોઈ શકે, જે એક ઉચ્ચ પરિમાણીય અવકાશ બલ્કમાં તરતું હોય. પણ હા, આ બધું અત્યારે તો ઘણું સૈદ્ધાંતિક છે, પ્રયોગોથી સાબિત થવાનું બાકી છે.
અને છેલ્લે પેલો હોલોગ્રાફિક સિદ્ધાંત, શું આપણે ખરેખર 3D છીએ કે ખાલી એક પ્રોજેક્શન? આ તો સાવ
હા, આ પણ એકદમ મગજને ચકરાવી દે એવો વિચાર છે કે કદાચ આપણા 3 પરિમાણીય બ્રહ્માંડની બધી જ માહિતી એની જે 2 પરિમાણીય સીમા છે એના પર સંગ્રહિત થયેલી હોય, હોલોગ્રામની જેમ.
એટલે આપણે પોતે એક હોલોગ્રામ હોઈએ?
પર એક ભ્રમણા છે, આ બધા પ્રશ્નો અત્યારે ભૌતિકશાસ્ત્રની સીમા પર છે. પુસ્તક આ બધા વિચારોની સફર કરાવે છે.
ખરેખર આટલી બધી માહિતી પછી મગજ ઘૂમવા માંડ્યું છે. ચાલો કેટલાક મુખ્ય સંદેશાઓને તારવી લઈએ. પહેલો સંદેશ શું કહીશું?
પહેલો અને સૌથી સ્પષ્ટ સંદેશ તો એ જ કે વાસ્તવિકતા જેવી દેખાય છે એવી છે નહીં. આપણી જે સહજ સમજ છે, ઇન્દ્રિયોનો અનુભવ છે, એ બહુ ઉપર છલ્લો છે. ઊંડાણમાં બ્રહ્માંડ બહુ વિચિત્ર નિયમોથી ચાલે છે.
બરાબર. બીજો મુદ્દો અવકાશ અને સમય વિશે.
બીજો મુદ્દો અવકાશ અને સમય સ્થિર નથી, પણ ગતિશીલ છે, સાપેક્ષ છે. એ અવકાશ સમય તરીકે જોડાયેલા છે અને બ્રહ્માંડના ઘટનાક્રમમાં સક્રિય ભાગીદાર છે, ખાલી સ્ટેજ નથી.
ત્રીજું, પેલું સમયનું તીર.
ત્રીજું, સમયનો એક માર્ગી પ્રવાહ એ બ્રહ્માંડના ઇતિહાસ સાથે અને ખાસ તો પેલી એન્ટ્રોપીના વધારા સાથે જોડાયેલો છે. આપણો સમયનો અનુભવ બિગ બેંગની જે શરૂઆતની ખાસ સ્થિતિ હતી ને, એનું જ પરિણામ છે.
અને ક્વોન્ટમ જગત વિશે.
ચોથું, સૂક્ષ્મ સ્તરે વાસ્તવિકતા સંભાવનાઓ પર આધારિત છે અને બિન સ્થાનિક નોન લોકલ પણ હોઈ શકે છે. અને આ ક્વોન્ટમ મિકેનિક્સ અને જનરલ રિલેટિવિટી વચ્ચેનો જે મેળ નથી, એ જ ભૌતિકશાસ્ત્રના એકીકરણની શોધને આગળ ધપાવે છે.
અને છેલ્લો પાંચમો મુદ્દો.
પાંચમો અને કદાચ સૌથી મહત્વનો, આપણે બ્રહ્માંડ વિશે બહુ ઓછું જાણીએ છીએ. મોટાભાગનો હિસ્સો ડાર્ક મેટર, ડાર્ક એનર્જી, અદૃશ્ય છે. એટલે બ્રહ્માંડ પ્રત્યે અને આપણી પોતાની સમજની મર્યાદાઓ પ્રત્યે નમ્રતા રાખવી જરૂરી છે.
સાચી વાત. પુસ્તકમાં ઘણો એવા વિચારો છે જે યાદ રહી જાય. ચાલો એમાંથી અમુક જોઈએ. પહેલો વિચાર, જનરલ રિલેટિવિટીનો સારાંશ કહી શકાય એવો.
હા, જેમ કે અવકાશ એ સ્થિર મંચ નથી, અવકાશ અને સમય ગતિશીલ ભાગીદારો છે જે દળ અને ઉર્જાના પ્રતિભાવમાં વળે છે. અને જેને આપણે ગુરુત્વાકર્ષણ કહીએ છીએ એ બીજું કંઈ નથી પણ આ વળેલા અવકાશ સમયમાંથી પસાર થવાનો અનુભવ છે. આ ગુરુત્વાકર્ષણને બળને બદલે એક ભૂમિતિ તરીકે જુએ છે, એ બહુ મોટી વાત છે.
બીજો વિચાર, એન્ટ્રોપી અને સમય વિશે.
તમે તૂટેલા ઈંડાને પાછું સંકેલી શકતા નથી, એ જ કારણસર તમે ભવિષ્યને યાદ રાખી શકતા નથી. બંને એક જ બ્રહ્માંડીય નિયમનું પ્રતિબિંબ છે. એન્ટ્રોપીનો સતત વધારો જે બિગ બેંગથી શરૂ થયેલી વ્યવસ્થાથી અવ્યવસ્થા સુધીની યાત્રા છે.
આ રોજિંદા અનુભવને છેક બ્રહ્માંડના નિયમ સાથે જોડી દે છે.
અને ક્વોન્ટમ વાસ્તવિકતા વિશે કોઈ વિચાર?
હા, ક્વોન્ટમ મિકેનિક્સ કહે છે કે બ્રહ્માંડ સંભાવનાની રમત છે. જ્યાં સુધી આપણે માપીએ નહીં ત્યાં સુધી કણનું કોઈ નિશ્ચિત સ્થાન નથી. એ પહેલાં તે સંભાવનાઓનું વાદળ છે. નિરીક્ષણની ક્રિયા જ વાસ્તવિકતાને એક નિશ્ચિત સ્વરૂપ લેવા મજબૂર કરે છે.
હા, આ આપણી ચોક્કસ દુનિયા પર જ સવાલ ઊભો કરે છે.
આ બધા વિચારો ખરેખર આમ ઊંડા છે, પણ શું આ બધું જાણવાથી આપણા રોજિંદા જીવનમાં કોઈ ફરક પડે? કોઈ ઉપયોગીતા છે?
સીધી રીતે કદાચ કોઈ મશીન બનાવવામાં નહીં, પણ પરોક્ષ રીતે ઘણો ફરક પડે. પહેલું તો એ બૌદ્ધિક નમ્રતા શીખવે છે.
હા,
આપણી સમજથી કેટલીય પર છે ત્યારે આપણે આપણા વિચારો અને માન્યતાઓ વિશે ઓછા આગ્રહી બનીએ છીએ, નવા વિચારો માટે વધુ ખુલ્લા થઈએ છીએ.
સાચી વાત. બીજું, મને લાગે છે કે એ આશ્ચર્ય અને અજાયબીની ભાવના જગાડે છે ને?
બિલકુલ. બ્રહ્માંડની આ ભવ્યતા, એની જટિલતા, એની વિચિત્રતા, એ જાણ્યા પછી આપણી રોજિંદી નાની મોટી ચિંતાઓ થોડી ઓછી મહત્વની લાગે છે. એક મોટો પરિપ્રેક્ષ્ય મળે છે. ત્રીજું, એ વિવેચનાત્મક વિચારસરણીને મજબૂત કરે છે. વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે, કેવી રીતે પુરાવા ભેગા થાય, સિદ્ધાંતો બને, ખોટા પડે, સુધરે, એ સમજાય. એટલે આપણે કોઈ પણ માહિતી, પછી એ વૈજ્ઞાનિક હોય કે સામાજિક, એનું મૂલ્યાંકન વધુ સારી રીતે કરી શકીએ.
અને પેલો સમયનો ખ્યાલ, જો ભૂતકાળ અને ભવિષ્ય એક રીતે હાજર જ હોય તો કદાચ આપણે વર્તમાન ક્ષણની કદર વધુ કરીએ.
ચોક્કસ. અને સાથે સાથે આંતરસંબંધની ભાવના પણ વધે છે. ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ હોય કે એકીકૃત સિદ્ધાંતની શોધ, બધું એ તરફ ઇશારો કરે છે કે બ્રહ્માંડ એક ઊંડાણપૂર્વક જોડાયેલું તંત્ર છે. આપણે બધા એક જ કોસ્મિક તાણાવાણાનો ભાગ છીએ.
આ બધી ચર્ચા પછી મારા માટે સૌથી મોટો ટેકઅવે એ છે કે આપણી ઇન્દ્રિયો આપણને વાસ્તવિકતાનું કેટલું મર્યાદિત ચિત્ર આપે છે. આપણે જે જાણીએ છીએ એ ખરેખર કેટલું ઓછું છે, અને જે નથી જાણતા એ કેટલું વિશાળ અને રહસ્યમય છે.
અને મને સૌથી વધુ પ્રભાવિત કરે છે પેલી એકીકરણની શોધ. કેવી રીતે આટલા અલગ અલગ લાગતા નિયમો, ગુરુત્વાકર્ષણ, ક્વોન્ટમ મિકેનિક્સ, બીજા બળો, એ બધાને એક જ છત નીચે લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભલે સ્ટ્રિંગ થિયોરી સાચી હોય કે કોઈ બીજી થિયોરી આવે, પણ એ જે માનવીય જિજ્ઞાસા છે, કુદરતના રહસ્યો ઉકેલવાની જે ધગસ છે, એ ખરેખર અદ્ભુત છે.
તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. જો ભૌતિક વાસ્તવિકતા આપણી ધારણા કરતાં આટલી બધી અલગ હોય, તો આપણે આપણા સામાજિક, સાંસ્કૃતિક કે વ્યક્તિગત જીવનમાં જે બાબતોને સ્પષ્ટ કે નક્કી માની લઈએ છીએ, એમાંથી કેટલી આપણી મર્યાદિત સમજની જ પેદાશ હોઈ શકે.
અને શું ચેતના જેવી બાબતો પણ ભૌતિકશાસ્ત્રના કોઈ ઊંડા, હજુ ન સમજાયેલા નિયમમાંથી જ ઉદ્ભવતી હશે? વિચારવા જેવું છે.
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.